ત્યારે ઘટે ત્યારે જગતના પદાર્થો, જગતના બનાવો, જગતની પરિસ્થિતિ એના ઉપર છાપ ન પાડે, તેનું મન વ્યગ્ર અને વ્યાકુળ ન બને. જગત છે, જગતમાં પ્રયોગો જુદા જુદા હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, ઠીક અઠીક હોય, માન અપમાન પણ એમાં હોય. એ વખતે તેમાં પણ મન ઉપર અસર ન થાય, મન ઢોળાઈ ન જાય, તેનું મન વોળવાઈ ન જાય, કારણ કે તેને અંતર વૈરાગ્ય આશક્તિ નથી.
આત્મામાં ગુણ ગ્રહણ કરવાનું સરળપણું જેને રહ્યું નથી, સરળપણું કોને કહેવાય? આપણે ઘણી વખત કહીએ છીએ કે આ માણસ બિચારો બહુ સરળ છે, એટલે તેનો ઉપલો માળ ખાલી છે, એને ગમ પડતી નથી, આવી સરળતા નથી. પરંતુ તીવ્ર બુદ્ધિશાળી હોય, હોશિયાર, જાણકાર, તમામ પ્રકારનો બુદ્ધિનો વૈભવ જેનામાં હોય, અને આવો હોવા છતાં બીજામાં રહેલા સદગુણોને નમ્રતાપૂર્વક ગ્રહણ કરવાની જેની તૈયારી છે એને કહેવાય સરળતા. બીજાને ન છેતરવા, કપટ ન કરવું, માયા ન કરવી, દંભ અને આડંબર ન કરવો, દેખાવ ન કરવો, હોય તેથી વધારે ગાવું નહીં, આ બધા સાધનો તો કરવાના જ. પણ ખરી વાત તો એ કે બીજામાં સદગુણો હોય તે સદગુણોને ગ્રહણ કરવાની પોતાનામાં તૈયારી હોય, બીજાને જાણે, સમજે, બીજાને ધન્યવાદ આપે, તેને હાથ જોડે, તેના ગુણાનુવાદ કરે, તેની પ્રશંસા કરે, તેનો સંગ કરે, તેના આશીર્વાદ મેળવવા તૈયાર હોય, તેને કહેવાય છે સરળતા. ગમે તેટલો લાભ થતો હોય, પરંતુ જો તેમાં કપટ કરવું પડતું હોય તો લાભ છોડવા માટે જેની તૈયારી છે તેને કહેવાય છે સરળતા. લાખો રૂપિયા મળતા હોય તો કહેશે કે થોડું ખોટું તો કરવું પડે, થોડું જૂઠું તો બોલવું પડે, એ સરળતા નથી. માંદો ન હોય અને સિક લીવ મૂકે, રજા મંજૂર થઈ રજા ભોગવી લીધી, પણ યાદ રાખજો ભવિષ્યમાં કમ્પલસરી રજા ભોગવવી પડશે. કપટ કર્યું ને, આવું કપટ જે જીવનમાં કરતો નથી, માયા કરતો નથી, અને બીજામાં રહેલા સદગુણોને ગ્રહણ કરવા જે તૈયાર છે, આવી અવસ્થા જેના જીવનમાં છે તેને કહેવાય છે સરળ. આવી સરળતા જેના જીવનમાં નથી તે સાધના કરી શકશે નહીં.
શાસ્ત્રને એમ કહેવું છે કે સરળતા જીવનમાં નહીં હોય તો મોક્ષ નહીં મળે. કેટલાક લોકો તો એવા હોય છે કે આખા દિવસમાં કોઈને ન છેતરે તો ચેન ન પડે, કે આજ કોઈને છેતર્યા નહીં, આજનો દિવસ નકામો ગયો. એ વિચારતો નથી કે જીવનમાં સરળતા આવશે અને માયા કપટ જશે તો ધર્મ થશે. નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રહે. ચોથી વાત, સત્ય અને અસત્ય, પારમાર્થિક અને વ્યવહારિક, આ બંનેની તુલના કરીને અપક્ષપાતપણે સમજવાની દ્રષ્ટિ જેની નથી તે આત્મસાધના કરી શકશે નહીં. જ્ઞાની પુરુષો અનુષ્ઠાન કરવાની ના પાડતા નથી, પણ તેમને એમ કહેવું છે કે અનુષ્ઠાનો સાથે અંતરની તૈયારી પણ જોઈશે. ગાડી ચાલે તો બે પાટા પર ચાલે, એક પાટાથી ગાડી ન ચાલે. જ્ઞાની પુરુષોએ બહારમાં અનુષ્ઠાનો કરવાનું કહ્યું અને અંદરમાં આ બધા કસાયો ન હોય તો અનુષ્ઠાન તમારા સાર્થક થાય એમ કહ્યું. તમે અનાજ ઘરમાં લાવો છો તો સાફ કરો છો, વીણો છો, વીણામણમાં કાકરા ફેંકવાના અને અનાજ રાખવાના, એમાં ભૂલ કરો છો? એમ તમે જે વખતે સાધનામાં ઢળો, આવશ્યક અનુષ્ઠાનો કરો, એ વખતે હું તમારી પાસે આવ્યા, પણ માયા કપટ રૂપી કાકરા અંદરથી કાઢવા પડશે.
સત્ય અને અસત્ય, પારમાર્થિક અને વ્યવહારિક, આ બંને સત્તાઓ જગતમાં છે એ સત્ય. એ સત્ય અને અસત્યને તુલનાત્મક રીતે સમ્યક પ્રકારે સમજવા અપક્ષપાત દ્રષ્ટિએ જોઈએ. પક્ષપાતવાળી દ્રષ્ટિ હશે તો તમે અસત્ય સત્યનો નિર્ણય નહીં કરી શકો. એક હસ્પી હતો, કોલસો પણ શરમાય તેવો કાળો, રાજાનો તે સેવક હતો. રાજાએ તેને કહ્યું કે દીકરી મોટી થઈ છે, એના માટે સારો મૃત્યુ શોધી લાવો. અસ્પી અપસી બધે મોટા મોટા મહેલોમાં જોવા ગયો, પણ તેને ગમે તેવો કોઈ રાજકુમાર ન મળ્યો. એ બધે ફર્યો અને છેવટે રાજા પાસે જઈને કહ્યું કે મહારાજા, બધે ફરી આવ્યું પણ કોઈ સારો ન દેખાય, પરંતુ મારો દીકરો રાજકુમારી માટે યોગ્ય છે. શું થયું આ? પોતાના દીકરાનો પક્ષપાત, જ્યાં પક્ષપાત હશે ત્યાં સત્ય અસત્યનો નિર્ણય તમે કરી નહીં શકો. સત્યની ખોજ કરવી પડશે, તલાશ કરવી પડશે, એ માટે સાહસ કરવું પડશે. એના માટે પક્ષપાત અને આગ્રહ છોડવા પડશે. નિષ્પક્ષપાતપણે સર્વાંગીણપણે વિચાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે. ચારે બાજુથી તત્વની વિચારણા કરવી પડશે. આને જૈન દર્શને અનેકાંત વાત કહ્યો. એ બંને બાજુથી વિચારણા પક્ષપાત વગર એકાંત વગર કહ્યું છે કે અમને ભગવાન મહાવીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, પણ એટલા વચન યુક્તિ ન્યાયયુક્ત છે, ન્યાયસંગત છે, ફરે ગ્રહણ કરવાનું છે. આવી સમજણ જેનામાંથી નથી તો સાધના કરી શકશે નહીં.
શું સરવાળો આવ્યો? પહેલી વાત, માન માયા લોભ પાતળી કરી શકે જીવલ્ય નહીં. જીવ જેને અંતર રાજ્યનું જેરાવન હોય, એક પ્રકારની મસ્તી તેના જીવનમાં હોય, કારણ તેને સમજાઈ ગયું છે જગતના પદાર્થો અનિત્ય અને નાશવંત છે. જિસ ઘર આનંદ આઈ ચડા હૈ, જિસ ઘર અંદર આઈ ચડા હૈ, સો ઘર નહીં તેરા. ઐસે ઐસે ઘર બહોત બનાએ, રાહ ચલણ જયું ડેરા. જે ઘરમાં આવીને ચડ્યા છો તે ઝૂંપડું હોય કે 10 બેડરૂમનો ફ્લેટ હોય, તું ખુશ ખુશ થતો હોય તો પણ ભલે. જે ઘરમાં તું આવી ચડ્યો છે તે ઘર તારું નથી, કારણ કે સંસારમાં પરિભ્રમણ કરતા કરતા આવા ઘર ઘણા મળ્યા. વાલા રે વાલા શું કરો રે, વાલા વળાવીને વળશે, વાલા તે વનના લાકડા તે તો સાથે જ બળશે, એક રે દિવસ એવો આવશે. ઉદયરત્ન આ કઈ નિર્ણય વાત સત્ય છે તે સમજીને જેના અંદરથી આસક્તિ ચાલી ગઈ છે તેને કહેવાય છે અંતર વૈરાગ્ય. ત્રીજી વાત, આત્મામાં ગુણ ગ્રહણ કરવાની સરળતા જેનામાં નથી તે આત્મર્થથી સાધના કરી શકશે નહીં.
ચોથી વાત, સત્ય અસત્ય સમજવા અક્ષપાત દ્રષ્ટિ જેની નથી તે મતાર્થી છે. ક્રિયાજળની વાત કરી તે મતાર્થી, શુષ્ક જ્ઞાનીની વાત કરી તે પણ મતાર્થી, અને છેલ્લે સમિંગ અપમાં નિષ્કર્ષમાં આ ચાર બાબતો બતાવી એ જેનામાં છે તે મતાર્થી. આવો જીવ દુર્ભાગી એટલે જન્મ જરા મરણને છેદવાવાળા મોક્ષ માર્ગને પામવા ભાગ્યશાળી નથી એવો આ દુર્ભાગી જીવ છે, કમનસીબ જીવ છે. અને છેલ્લે છેલ્લે શાસ્ત્રોનું એમ કહેવું છે કે ધાર્મિક ક્રિયા કરતો હોય પણ ધાર્મિક ક્રિયા કરતાં પોતાની જે પ્રકૃતિ છે તે બદલાય છે કે નથી બદલાતી એ જોતો ન હોય તો તે આત્માર્થી જીવ કહેવાય નહીં. ધાર્મિક ક્રિયા કરતો હોય, ભગવાનની કે પરમ કૃપાળુ દેવની મૂર્તિ સામે જોતો હોય, પૂજાપાઠ કરતો હોય, આત્મસિદ્ધિ પારાયણ કરતો હોય, શાસ્ત્રો વાંચતો હોય, બહુ આનંદી વાત. પરંતુ આવી ધાર્મિક ક્રિયા કરતો હોવા છતાં પોતાની ટેવો, પોતાની આદત, પોતાના સંસ્કાર બદલતો ન હોય તો પરિણામ મીંડું. મેં ઘણી વખત કહ્યું છે કે કાશીએ જાય તો પણ કાગડા કાળા. મુંબઈથી અનેક કાગડાઓનો સંઘ કાશીએ જતો હોય કે ચાલો આપણે હરદ્વાર ગંગામાં સ્નાન કરી આવીએ, કાગડાઓ આકાશમાં ઉડતા ઉડતા જાય. હરદ્વારમાં ગંગા સ્નાન કરી પાછા આવે ત્યારે પગલા થઈને પાછા આવે છે. સ્નાન કરીને મેલ નીકળી ગયો, કાશીએ જાય તો પણ કાગડા તો કાળા જ રહેવાના. જેના જેવા ઢળિયા હોય ટાળા, તે કોઈ દી બદલે નહીં રે લોલ. ઢાળા બદલાવવા પડશે, ટેવ અને આદત બદલવી પડશે, વર્તન અભિગમ એપ્રોચ અને બીજા સાથેનો વ્યવહાર પણ બદલવો પડશે. બીજા તમને કહેશે કે સાંભળવા જાઓ છો પણ શું સાંભળી આવ્યા. સાસુમાં સાંભળવા આવતા હોય અને ઘેર જઈ છન છન કરતા હોય તો વહુ કહેશે સાસુજી તમે શા માટે જાઓ છો, અમે નથી જતા તે શું ખોટા, આવી હદે ન પહોંચશો.
ગાથા આપણે ચાલે છે 32મી. 32મી ગાથા મતાર્થીના લક્ષણમાં કેના માટે છે? મતાર્થી માટે છે. એ મતાર્થીના બે પ્રકાર કયા કયા? ક્રિયાજળ અને એ બંને માટેની આ ગાથા છે. પેલી ચાર ગાથા ક્રિયાજળ માટે 24, 25, 26, 27, બીજી ચાર ગાથા શુષ્ક જ્ઞાની માટે 28, 29, 30, 31, અને 32મી ગાથા બંને માટે. ક્રિયાજળ હોય તો ભલે અને શુષ્ક જ્ઞાની હોય તો ભલે. એટલી સરસ સંકલના છે આત્મસિદ્ધિમાં કે જે કૃપાળુ દેવે કહ્યું કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા કોઈ શુષ્ક જ્ઞાનમાં, એને મતાર્થીના લક્ષણમાં મૂકીને બંનેની ચાર ચાર ગાથાઓ આપી અને પછી સમિંગ અપ કરીને એક ગાથા બંનેને કોમન આપે કે આ તો બેયમાં લાગુ પડે છે. અને એ લાગુ પડીને એમાં કહ્યું કે આ જ આનું દુર્ભાગ્ય છે. આત્માર્થી જીવોનું આ બધા છે. આત્માર્થી એના પ્રકાર પડ્યા હતા, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જ્ઞાની પુરુષને અત્યંત કરુણા થાય છે કે આ જીવો એમ સમજે છે કે અમે મોક્ષ માર્ગમાં સાધના કરી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ, પરંતુ આ લોકોને મોક્ષ માર્ગનું યથાયોગ્ય સમજણ નથી કે ભાન નથી. બંને જુદા જુદા મતમાં અટવાયેલા છે, એકાંતમાં અટવાયેલા છે, ગ્રહાયેલા છે, પકડાયેલા છે. અને બંનેનું છેલ્લે તારણ કાઢીને કીધું, એકને ભલે ક્રિયાજળ હોય, બીજાને ભલે શુષ્ક જ્ઞાન હોય, પણ બંનેની અંદર એના જે અવગુણ છે, એના દોષ છે, એ કોમન છે. કયા કયા દોષ છે? કસાય. આ બંનેમાં કસાયની ઉપશાંતતા નથી. એટલે આપણે જે અત્યારે વાત કરી, જે અત્યારે વાંચન કર્યું આજે, એ કહે છે કસાયો પાતળા પડ્યા નથી. કસાયો પાતળા પડવા એટલે કસાયો મંદ થવા, એનું બળ તૂટવું, એની શક્તિ ઓછી થવી, એનું સામર્થ્ય ઘટી જવું, અને જીવ કસાયો ઉપર પોતે ભાન મારીએ. નહીં તો કસાયો આવે તો પોતાનું ભાન ભૂલી જાય. આપણે કહીએ ને કે મને ખ્યાલ ન રહ્યો, પછી કસાયનું જોર એવું હોય છે કે પોતે પોતાનું ભાન ભૂલી જાય છે. તો અહીંયા કે જે કસાયો પાતળા પડવા જોઈએ. બહુ લક્ષ્ય રાખવું આ સાધનામાં, એ રોજ કરીએ, રોજ વાંચીએ, રોજ મંદિરે આવીએ, રોજ નિત્યક્રમ કરતા હોઈએ, જે કંઈ કરતા હોઈએ, પહેલું લક્ષ્ય એ છે કે કસાયો પાતળા પડવા જોઈએ. ક્રોધ, માન, માયા અને લોભ. કસાય એટલે માત્ર ક્રોધ નહીં, મગજમાં પાછું બીજું ભૂત ભરાઈ જશે. જ્યારે જ્યારે કસાય શબ્દ આવશે એટલે ક્રોધ. અને હું તો ક્રોધ કરતો નથી, પણ તું માન કરશ એવું તો કોઈ કરતું નથી. તારું માન છે એનો કોઈ જોટો નથી. અને કોઈ તું માયા કરસ, બીજાને કેટલો છેતરસ, કેટલા કપટ કરસ, કેટલી રમત રમસ. બધાને એમ લાગે કે કેટલો સજ્જન છે, કેટલો ભલો છે, કેટલો માયાળુ છે, કેટલો આપણને હેલ્પફુલ છે, પણ અંદરથી કાતરતો હોય ઉંદરની જેમ, ફૂંક મારતો જાય અને ખોતરતો જાય. તો માયાચાર તો તારા જરાય ઓછા નથી. ઓલાને આમ કીએ, ઓલાને આમ કીએ, આને આમ કીએ, આને આમ કીએ, બધેથી જઈને કપટ થી જ એનું આખી રમત ચાલતી હોય તો માયા કસાય છે. આ માયાચાર કઈ જીવો તેવો નથી. અને છેલ્લે લોભ. એક એક વસ્તુમાં આસક્તિ એટલી છે કે એનો લોભ ઓછો થયો નથી. અને લોભને જ્યાં સુધી તૃપ્ત ન થાય, સંતોષ ન પામે, ત્યાં સુધી માયા કરે, કા માન કરે અને કા ક્રોધ કરે. ત્રણેય કસાય થવાનું કારણ. એટલે સર્વ પાપનો બાપ લોભ છે. કસાયોનું મૂળ લોભ છે. જો એ જીતલોભ બને, વિતલોભ બને, તો એ બધા કસાયોને પાર પામી શકે. એટલી સરસ સંકલના દર્શનમાં કરી છે કે કસાયનું મૂળ લોભ છે. પહેલો કસાય આપણે માનીએ ક્રોધ છે, પણ પહેલો એ જાવામાં છે. ક્રોધ જલ્દી જાય, જો સમજણ આવી જાય, જ્ઞાન આવે, કોઈ સારા ભાઈબંધ થાય, સત્સંગ થાય, તો તરત એમ કહે કે હવે ક્રોધ ન કરાય આપણાથી. ક્રોધ એને સામાજિક રીતે પણ એની પ્રતિષ્ઠા, કેમ કે ક્રોધ છે દેખાય છે, ક્રોધ પ્રગટ છે, ક્રોધ કસાય એનો છે, એ છુપો રહી શકતો નથી. તરત પકડાઈ જાય એટલે પોતાની હિલ ના થાય, નામના ઘટી જાય કે તું આટલો ક્રોધ કર્યો બાબતમાં, એટલે પછી સમજે તો પેલો જાય, જાય પેલો, બીજું માન જાય, ત્રીજું માયા જાય, અને ચોથો લોભ જાય. પણ લોભ ઉભો હોય તો બધા આવે પાછા ફરી, વન બાય વન, વન બાય વન. એટલે જ્ઞાનીઓએ કહ્યું, મુનિઓને પણ વિચારવું ઉદયાધીન, પણ જો લોભ આવી ગયો તો તમે જે બધા કસાયોને જીતીને અત્યારે સર્વસંગ પરિત્યાગ કરીને નીકળ્યા છો એ બધાય પાછા વન બાય વન પ્રવેશ કરશે. લોભ હશે તો માયા આવ્યા વિના રહેશે નહીં, અને માયા આવી એટલે માયાથી કામ ન થાય તો માનથી કરો, સત્તા મદ, અને માનથી ન થાય તો ક્રોધ તો છે જ. આખી સંકલના એટલી સરસ કરી છે, એટલે સર્વપ્રથમ કીધું છે કે આ મતારથી ને પહેલા વેલા એનું દુર્ભાગ્ય શું છે, મતારથી મોક્ષને કેમ પામી ન શકે, મતારથી ને મોક્ષનો લક્ષ્ય ન થાય એ ગાથા શરૂઆત કરી કે હોય મતારથી તે હને થાય ન આત્મ લક્ષ, તેહ મતારથી લક્ષણો અહીં કયા નિરપક્ષ. અમે એટલા માટે અહીંયા કહીએ છીએ મતારથીના લક્ષણો, એટલે કે તમે ક્રિયાજળ હો કે તમે શુષ્ક જ્ઞાની હો, પણ જ્યાં સુધી તમે આ કેટેગરીમાં છો એ બંનેમાંથી ગમે તેમાં હો તો 32મી ગાથા કહે છે કે આ ચાર એના દોષ પ્રગટ, એના લક્ષણ કે મતારથી છે કે નહીં, એ પછી ક્રિયાજળ હોય તોય ભલે અને શુષ્ક જ્ઞાની હોય તોય ભલે, પણ એ મતારથી છે કે નહીં એનું, તો કે કસાયો એના પાતળા પડ્યા, આ એનું લક્ષણ. ભલે ગમે તેટલો જ્ઞાની હોય અને ભલે ગમે તેટલી ક્રિયા કરતો હોય, કસાયો એના પાતળા પડ્યા. તો ગમે તેટલી સાધના કરતો હોય, ગમે તેટલો પોતાને મુમુક્ષ કેવડાવતો હોય, આ લક્ષણ પહેલા વેદ કે કસાયો પાતળા પડવા જોઈએ. આપણું આત્માનું સામર્થ્ય છે એના કરતા કસાયનું સામર્થ્ય વધવું ન જોઈએ, અને અત્યારે તો આત્માનું સામર્થ્ય છે જ નહીં, કેમ કે સુષુપ્ત અવસ્થા છે, કસાયનું જ સામ્રાજ્ય વર્તે છે. તો હવે કરવું શું, તો કે પેલા કસાયને પાતળા પાડ, આત્મા પ્રગટ થશે. એટલો બધો કસાયનો ભાર છે કે ઓલો અંદરથી પ્રગટ થઈ શકતો નથી. ઘાતી કર્મો એટલે વાદળા જેવા, અંદર સૂર્ય છે પણ એના પ્રકાશને આવવા દેતા નથી, ઘનઘાતી છે આ બધા કસાયને પાતળા. પહેલી વાત, અને કસાયને પાતળા કરવા એને માટે થઈને એને દરેક સંસારની દરેક વસ્તુનો એને વિચાર કરવો જોઈએ. વિચાર એ કરે કે શા માટે કસાય કરવાના, પરને માટે ને, તો હું પરથી જુદો છું, પરના સંયોગોથી હું જુદો છું, જે થવાનું હશે તે થશે અને થઈને રહેશે, હું ઈચ્છું તોય થશે, હું ન ઈચ્છું તોય થશે, તો કસાઈને અવકાશ ક્યાં છે? આગ્રહ મત, આગ્રહ અને સ્વચ્છંદ આ ત્રણ એનો આધાર છે. પછી બીજું કહ્યું છે કે બીજું એનું જે કઈ દુર્દૈવ છે, દુર્ભાગ્ય છે, એ શું છે? એને અંતરમાં વૈરાગ્ય, અંતરમાં વૈરાગ્ય નથી. અહીંયા મુનિશ્રી જરા વિશેષ આપણને સમજણ આપે છે કે અંતરમાં વૈરાગ્ય એટલે શું. અંદરની અંદર આસક્તિ છૂટવી, મોહ છૂટવો, મારાપણાનો ભાવ છૂટવો, મમત્વ છૂટવું. ની તો ઉદાહરણ આપ્યું છે કે છોકરો માનતો નથી અને પછી કે બયડો આ સંસાર, એને વૈરાગ કહેવાય? એ બળાપો છે, આ તો તારી બળતરા છે કે કઈ તારું ચાલ્યું નહીં, એટલે પછી તે કીધું કે આ સંસાર તરફ મને વૈરાગ છે. ધૂળ વૈરાગ છે તને, આ વૈરાગ્ય નથી. મોહ તૂટે તો વૈરાગ્ય છે. તો એ માને કે ન માને તો પણ આ મારો પુત્ર છે એવો ભાવ નીકળી જવો જોઈએ. અહીંયા તો વાલા વાલા કરીને વળગીએ છે અને ભાન રહેતું નથી કે કેટલે સુધી વળગવું પછી. આપણે હવે જવાના આરે આવ્યા છે, એનો સંસાર ઉભો થતો હશે, પણ આપણે હવે તો ત્યારે આ બધી વળગણ છોડીને જવું છે કે લઈને જવું છે? તો આ તો વધારે જેમ ઉંમર વધે એમ આનું મોહ વધે. જુઓ, સમજણ નથી વધતી, મોહ વધે છે. અને પાછું એમ સમજે છે કે ઓહો, દાદી અને મોટા બા ને એને તો આ જ કરવું છે, ધૂળ કરવું છે, એને સમજવું જોઈએ કે હવે આત્મા થઈને આવ્યા છે ને જવાનું છે, મોહ પાતળો કરીને જવાનું છે, મોહને મારીને જવાનું છે. આવા તો કેટલાય છોડીને આવ્યા ને આવા કેટલાય પકડશો નહીં તમે. કોઈ એક વાર એક જીવ ગયો એનો કઈ અત્તો પત્તો આ સંસારની અંદર, ક્યાંય વિચાર કરશો તો હાથ નહીં લાગે, કોઈ સંબંધનો છેડો નહીં મળે, રહી જશે પોતે એકલો જ. અને પરિભ્રમણની અંદર જો જુદી ગતિમાં ગયો તો અનંતકાળ સુધી એકલો જ રહી જશે. અરે માયાના બંધનો તોડો, મોહના તોડો, આસક્તિના તોડો, રહો, અંતરમાં વૈરાગ્ય રાખો, બહારમાં સંબંધ રાખો, સ્નેહનો સંબંધ રાખો, દ્વેષનો નહીં, વેરનો નહીં, અભાવનો નહીં, કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં, પણ કોઈના પ્રત્યે વળગણા, કોઈને છાતીએ વળગાડવાની જરૂર નથી. એનો જાણે કરશે, જે થવાનું હશે તે થશે. આપણી પાસે આત્મસાધના જરાય શિથિલ થવી જોઈએ, આપણો વિચાર જરાય નબળો પડવો જોઈએ નહીં, આપણી વૈરાગ્યની ધારા જરાય ડાયલ્યુટ ન થવી જોઈએ. આ બહુ કઠિન માર્ગ છે સાધક માટે, કે સંસારમાં રહેતો હોય છતાં પણ એને વળગણા ન હોય, રહેતો હોય, આસક્તિ ન હોય, મોહનું બંધન ન હોય, સ્નેહનું હોય, સંયોગોનું હોય, સંબંધોનું હોય, સંઘનું હોય, મોહનું ન હોય, સંઘ હોય અને મોહ ન હોય. ઉદાહરણ જ્ઞાનીઓ આપે છે, પદ્મ, કમળપત્ર, પાણીમાંથી જ જન્મ છે, કીચડમાંથી એનું પોષણ છે, અને છતાં એ એનાથી ન્યારું છે, અલગ જ છે. એમ આપણે સંસારમાં આ બધામાંથી જન્મ્યા છીએ અને પોષણ પણ એમાંથી જ મળ્યું છે, સંસારના બધા કીચડમાં. છતાં હવે જેને આત્મજ્ઞાન થયું છે અથવા આત્મદ્રષ્ટિ થઈ છે, કલ્યાણની ભાવના આવી છે, આત્મહિત જેને કરવાની ઝંખના જાગી છે, આવો આત્માર્થી જેને આત્માનું પ્રયોજન હવે છે અથવા જેને લક્ષમાં આત્મા આવ્યો છે, એ હવે એની અંદર લેપાય નહીં, એ અલિપ્ત રહે. હોય ભેગો છતાં જુદો, એ જુદા પણ પોતે જાણે, કોઈને ખબર પડે, પોતે જાણે, જરાય લેપાય નહીં, બધું સાંભળે, પણ એની અંદર એને કંઈ એના પરિણામ ઉપર. વૈરાગ્ય જે બીજું જેને અંતરમાં વૈરાગ્યની વાત કરી છે, એનું સ્વરૂપ સૂક્ષ્મ છે, એ જરા પકડવું જોઈએ. કે એમાં કહ્યું છે કે જગતમાં સંયોગો જુદા જુદા હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, ઠીક હોય, અઠીક હોય, માન અપમાન પણ એમાં હોય, તે વખતે તેના મન ઉપર અસર ન થાય, એનું મન ડોળાઈ ન જાય, એનું મન વલોવાય ન જાય, કારણ કે તેને અંતર વૈરાગ્ય છે, આસક્તિ નથી. બહારના આ બધા સંયોગ બનશે, આ જગત છે, આ બધું જગત છે, જગત એના ક્રમ પ્રમાણે ચાલ્યા કરશે, કઈ વાંધો નહીં, પણ વૈરાગ્ય છે એ જગતના પ્રવાહથી પોતાની જાતને વેગળો કરી લે છે, કે આ પ્રવાહને મારે નથી બદલવો. જગત બદલી નહીં શકાય, તું બદલી શકીશ? સીધો સાધો, આખા જગતને તું બદલાવા જઈશ તો તું બદલાવી શકીશ નહીં? સંયોગોને બદલાવા જઈશ તો પણ સંયોગો કર્મને આધીન છે, તારે આધીન નહીં બદલી શકે. તો સરળ રસ્તો શું છે? તું બદલી જા, તું બદલી જા. બહુ સામે પવન આવે છે, નથી તારાથી સહન થતો, તું મોઢું ફેરવી લે. બહુ ધૂળ ઉડે છે, તું મોઢું ફેરવી લે, તું બારી બંધ કર દે, વાત પૂરી થઈ ગઈ. કેટલીક સ્થિતિ એવી હોય છે કે અટળ, જેને ટાળી ન શકાય. કર્મની સ્થિતિ અટળ છે. એમ સંસારમાં, ઘરમાં, સમાજમાં, બહારમાં બધે પરિસ્થિતિ એવી હોય કે જેને આપણે બદલી શકતા નથી અને આપણને ગમતી નથી, આપણને અનુકૂળ નથી, ભલે ન હોય. જ્ઞાની કહે છે હવે એની સામે તું માથોડા ફેરવીશ તો પણ એમાં કંઈ તને યશ મળશે નહીં, તો એ તું કરમાં. સરસ વાત મૂકી છે કે એથી કરીને તને જો આસક્તિ ન હોય તો તારા ઉપર એને અસર થાય. એને કહેવાય છે નિર્લેપ, અથવા તો પ્રાપ્ત સંયોગોમાં અલિપ્ત રહેવું. સંયોગોની વચ્ચે રહેવા છતાં પણ અલિપ્ત રહેવું, એની અસર એને અંતરમાં ન થાય. આ બીજો કહેવો મતાર્થીનું આ લક્ષણ. અને એમાં કહે છે એને આવો વૈરાગ્ય નથી તો આને મોક્ષ ન થાય. જેને અંતરમાં વૈરાગ્ય નહીં, કસાય ઉપશાંતતા નહીં, અંતર વૈરાગ્ય, આવો અંતરમાં વૈરાગ્ય નથી. ભલે બહાર નથી, કઈ બધું છોડી દેવાનું નથી, ખાવા પીવાનું, રહેવાનું, પહેરવા ઓઢવાનું, એ બાહ્ય વૈરાગ્ય છે. એની વાત અહીંયા થતી નથી કે ઓ મારે મોક્ષ કરવો તો આ છોડી દેવું, આમ કાંઈ નથી કરવાનું. તારે માત્ર છોડવાનું શું છે? અંતર, અંતર વૈરાગ્ય તારે છોડવાનું છે કે બહારની અસર તારા ઉપર પડે નહીં, તારું ચિત્ત વિચલિત થાય નહીં, તું ડોળાય નહીં. એટલે તું જે આત્મતત્વનું લક્ષ્ય રાખીને બેઠો છું એમાં હવે ફેરફાર ન થાય, તું અલિપ્ત રહે. કેટલી અદ્ભુત વાત કરી છે. અંતર શબ્દ મૂકીને વૈરાગ્યની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ, પરિભાષા બદલાઈ ગઈ. આપણા મનની અંદર વૈરાગ્ય વૈરાગ્ય હોય એટલે આ છોડવું, આ છોડવું, આ છોડવું, આ ન ખાવું, આ ન ખાવું, આ ન પહેરવું, આમ ન કરવું, મૂકી દઈ બધી વાત. મનની અંદર લેશ માત્ર મોહના પરિણામ ન થાય, આ તારો વૈરાગ્ય. મોહથી છૂટવું તે વૈરાગ્ય, આસક્તિથી છૂટવું તે વૈરાગ્ય. આ બધું છોડી દેવું એ વૈરાગ્ય નહીં. ક્યાં સાધના કરવાની છે, ક્યાં લક્ષ્ય આપવાનો છે, એ જો આત્મસિદ્ધિની આ બધી ગાથા ઉપર આપણનું મનન ચિંતન થાય, બરોબર વાત બેસે, સમજાય, તો થોડા પ્રયાસની અંદર પણ આપણે સાધનામાં ઘણા આગળ વધી શકીએ. જો સમજણ ન હોય કે વૈરાગ જોઈ તો વૈરાગની પાછળ લાગી જાય. આજે આ છોડ્યું, કાલે આમ કરીશ, પરમ બી આમ કરીશ, પછી કે વાયરો વહેવાતો નથી, આને બદલે આપણે આ છોડ્યું, અને આમાંથી નવરો નહીં થાય. પણ અંદરનો મોહ તો એમને એમ છે, જેને છોડ્યું એને પકડી રાખ્યું છે, જે છૂટી ગયું એની આસક્તિ છૂટી નથી. તો ઘણીવાર ઘરબાર છોડીને દીક્ષા લઈએ તો પણ આસક્તિ છૂટી નથી, તો શું કર્યું? અંતર વૈરાગ્ય છે નહીં. અને બહારનો વૈરાગ્યમાં દુઃખી થયો, કષ્ટ જ સહન કર્યા, એટલો બધો આકરા તાપમાં તૈપ્યો, એટલે કૃપાળુ દેવ કહે કે આવા અઠયો કર્યા. જપ જેપ બધે તપ તપ ત્યો હિ તપે ઉરસે હિ ઉદાસી લઈ. આ બધું આ વૈરાગના ચાળા એટલા બધા કર્યા, પણ મોહ તૂટ્યો નહીં. સમજ બરોબર આવવી જોઈએ. જે મતારથી પણ ટાળવાનું છે એના ચાર લક્ષણ બરોબર, કે કસાયો મંદ થવા જોઈએ, પાતળા પડવા જોઈએ, સમાઈ જવા જોઈએ. કસાયો ત્યારે જ થાય કે જ્યારે હું પણ જોર કરતું હોય, તો સ્વચ્છંદ જોર કરતો હોય, મત અને આગ્રહ જોર કરતા હોય તો જ કસાય થાય. જો મત અને આગ્રહને સ્વચ્છંદ છોડી દીધો હોય તો કસાયને બળ મળી શકે. કેટલી વાર આપણે નથી ક્રોધ કરતા કોઈ કે આનું આમ કર્યું, આને એમ કર્યું, ભલે કર્યું, મારા બાપનું શું જાય, શાંત થઈ ગયા, શું કામ, મમત નથી એમાં, મૂકી દો, થાય તો કોકનું થાય છે ને, આપણે શું કામ આવી ચિંતા કરવી, તો કસાઈ નથી થતું. પણ ઓલો કે કરતો તો મેં બીજું, હા તારું હતું તો કસાઈ તરત જ આવે ને. આ એટલો બધો સૂક્ષ્મ વાત છે જે સમજવાની છે, કે આ છે બરોબર પકડાય જો. એટલા માટે આ 32મી ગાથા, ચારે ચાર આ પ્રકારના મુકા છે. પછી ત્રીજો કયો કીધો? જેનામાં સરળતા નહીં. હવે જુઓ, લોકોની સમજણ અને અધ્યાત્મની સમજણ. લોક સમજણ શું કહે છે? સરળ છે એટલે ભોળો છે, મૂર્ખ છે, ગતાગમ વિનાનો છે, વ્યવહારિક બુદ્ધિ નથી, એનામાં કોઈ ચાલાકી નથી, અરે જરાક કંઈ કહીએ તો ફસાઈ જાય છે, માની લે છે, એટલે ઉપરો માળ ખાલી છે, જાજુ કંઈ કહેતો નથી. આ આવી જેને આ કે આવશે તો એ કરશે. બહુ સરળ, બહુ સરળ. એટલે આપણે જે કરવા કરાવવું છે એની પાસેથી એ કરે છે, એટલે આપણે કે બહુ સરળ. નહીતર પાછો કે વહરો છે. આપણે કહીએ છીએ કે સાંભળતો નથી, મીંડો છે. આપણા શબ્દો તો ઘણા છે વ્યવહાર માર્ગની અંદર. આ સરળ લૌકિક દ્રષ્ટિએની સરળતાની અહીંયા વાત, અહીંયા તો પરમાર્થિક સરળતા એનામાં જોઈએ. એ પરમાર્થિક સરળતા એટલે સદગુણોને નમ્રતાપૂર્વક સ્વીકાર કરવાની જેની તૈયારી છે એને, અને બીજાને ન છેતરવા, કપટ ન કરવો, માયાચાર ન કરવો, આ સરળતા છે. એ કામ એને આપતા નહીં, કઈ કરી શકશે નહીં, કઈક આડું અવડું ઓલા સમજાવવું પડે, ભેરવવું પડે, એટલે એનાથી નહીં થાય. એટલે એ કામ એને નહીં આપતા. શું કામ? કે એનામાં માયાચાર નથી, એને કપટ કરતા આવડશે નહીં, એટલે આપણે જે કઈ એને કરવું છે બધું થઈ શકશે નહીં. માટે એને નહીં, બીજાને આપ. એ ભોળો છે, અરે મૂર્ખ છે, ટૂંકમાં મૂઢ છે. અહીંયા સરળતાના બે પાસા આપ્યા છે. એક પાસું સદગુણોને સ્વીકારવાની જેની તૈયારી છે, ગમે તેટલા અભિમાનથી, ગમે તેટલા અભિમાનથી ગૌતમ મહાવીરના સમાવસનમાં ગયા, પણ મહાવીરના જ્ઞાનની ગરિમા જ્યારે એને જાણી અને આત્માના સદગુણો પ્રગટ જોયા તો ગૌતમે સ્વીકાર્યા. આખા ભારત વર્ષનો બેજોડ જેને કહેવાય એવો વિદ્વાન હતો, હરાવવા આવ્યો હતો. મહાવીરની શાન ઠેકાણે લાવી દઉં, મારાથી કોઈ વિદ્વાન હોઈ શકે પણ ગયા. સરળ છે, સરળતા એટલી બધી છે. ભગવાન મહાવીરે એને કહ્યું કે આ તારી શંકા છે અને તારી શંકાનું આ સમાધાન છે, અને એ તારી શંકા થવાનું કારણ તે આ જે શાસ્ત્ર વાંચ કર્યો હતો વાંચન, એનો અર્થઘટન તારું જરા ઊંધું હતું. જો આ રીતે કરો તો આ બેસી જાય છે, આવી રીતે જીવની પ્રતિષ્ઠા થાય છે, આત્મા છે એ ગૌતમ, જીવ છે, નહીં તો આ કર્મ એના ફળ એના કોણ ભોગવે. અને જેવું એને જોયું કે આ ગુણ છે આત્માના, આ વાત કરે છે તે સાચી છે, બસ પછી સ્વીકાર છે. ના પણ હું આમ કહેતો હતો, મારું આમ માનવું હતું ને, એ ખટાખટીઓ એ નથી, કેમ કે એનું અભિમાન જ ઊભું જ છે નહીં. 11 11 ગણધરોની જો કોઈ વિશેષતા હોય તો સરળતા. ભગવાન પાસે એણે અને એના શિષ્યોએ પણ સંયમની ગ્રહણ કર્યો. આ સરળતા, સરળતા બહુ મોટો ગુણ છે. પોતે ગુણનો સ્વીકાર કરવો અને પોતે અવગુણ કોઈના પ્રત્યે ન કરવું, માયાચાર ન કરવો, દેખાડો ન કરવો, દંભ ન કરવો, કોઈને કહેવું કાંઈ ને કરવું કાંઈ એની સાથે એવું છેતરવું નહીં. વંચના બુદ્ધિ એ સરળતાનો વિરોધ અર્થ છે, કે આનામાં વંચના બુદ્ધિ છે, અને કેમ છેતરી લેવો, અને કેમ ઊંધું સમજાવવું, અને કેમ પટાવવો. મુંબઈવાળા પટાવવાની વાત કરે, આને પટાવ્યો ને આને પટાવ્યો ને આને પટાવ્યો, પણ તું જ પટી ગયો છો, ગામને પટાવવા નીકળો છો, તો કે છે આવું એને તે કપટ કર્યું. સાદી સાદી વાતની અંદર અહીંયા માયાચાર મુનિશ્રી હતો. સામાન્ય ઉદાહરણ કે માંદો ન હોય ને શીખવી લઈએ, ચોખે ચોખી રજા નથી લેતો, મારે મારા નથી કામ કરે, માંદો ન હોય તો શીખવી મૂકે. એ કહે છે આ બધું પણ ભોગવવું પડશે, આનો હિસાબ રાખનાર એક સત્તા છે જગતમાં, એ કર્મ સત્તા છે. કર્મ કદી ભૂલથાપ ખાતું નથી. આ જો બેસી જાય વાત તો આપણને એમ થાય કે હું છુપું, કંઈક કરું, ફેરવીને કરું, છેતરાવીને કરું. એ જો એ બધું કરતા પહેલા જીવ અટકી જાય, જો એને શ્રદ્ધા આવે કે કર્મ ભૂલથાપ ખાતું નથી, તું ગમે તે ભાવથી કરીશ તો તારો ભાવ આશય પકડી અને કર્મ એની ખતવણી કરશે, તને એનો બદલો મળશે, તારા ખાતે નોંધ થઈ જશે. જો તને આ સિદ્ધાંત સર્વજ્ઞનું આ વાક્ય બેસી ગયું હોય કે કર્મ ભૂલથાપ ખાતું, તારે જેવી ચાલાકી કરવી એવી કર, જેવી ચતુરાઈ વાપરવી એટલી વાપર, જેટલો માયાચાર દંભ અને કપટ કરવા એટલા કર, પણ કર્મની એન્ટ્રી સાચી જ પડશે, એ પાપ તારા ખાતે જ પડશે, કોઈના ખાતે પડશે નહીં. બહુ સરસ કે છે, જીવનમાં સરળતા ન હોય તો મોક્ષ ન મળે. અને છેલ્લે કે છે મધ્યસ્થતા, કે જેને સત્ય અસત્ય પારમાર્થિક વ્યવહારિક આ બંનેની તુલના કરીને અપક્ષપાતપણે સમજવાની દ્રષ્ટિ નથી તે પણ આત્મસાધના કરી શકશે નહીં. એનામાં મધ્યસ્થતા જોઈએ, તુલનાત્મક રીતે વસ્તુને સમજી શકે અને અપક્ષપાત દ્રષ્ટિ, અને આ અપક્ષપાત દ્રષ્ટિ જો ન આવે તો એ કહે છે કે એ મોક્ષ એને મેળવી શકશે નહીં. અપક્ષપાત દ્રષ્ટિ જોઈએ, જ્યાં પક્ષપાત હશે ત્યાં સત્ય અસત્યનો નિર્ણય તમે નહીં કરી શકો. હપ્સીનો દાખલો આપે છે, એને કોઈ બીજો રૂપાળો મૃત્યુ જડતો, એને પોતાનો સિદ્ધિભાઈને સિદ્ધકાવાલા. એમ આપણે પણ છગન મગન સોનાના અને ગામના છોકરા ગારાના, મારા જેવા મારા છોકરા મારા છોકરાના છોકરા જેવા તો ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી ચાલાક કોઈ નહીં. અને એ મલાવા કરવા બે ત્યારે એમ થાય કે બસ આના ઘરે જ જણનારી જૈણો છે, જગતનો નાથ જાણી, બાકીની બધી વાંજણી હોય. મીંડા છે આ મોહના ચાળા બધા, એટલા ચાળા કે કોઈ એને કહે ને કે હવે બસ કરો, બહુ થયું, આ મોટો થશે ને પછી તમે ને તમે આવશો વાત કરવા પાછા 15 વર્ષ પછી, કે અમે ધાર્યું નતું હોવો તો તમારે ધારવાનું ક્યાં હતું જ, અમે ધારી લીધું તું તમે જયારે બોલતા હતા ત્યારે. જગતની લીલાને તો સમજો. હવે તો એવા સરસ મજાના સાધન આવ્યા છે રેકોર્ડિંગ કરવાના, અને આ બધા બોલતા ને રેકોર્ડિંગ કરી લેવું જોઈએ, અને પછી 20 વર્ષ પછી ઓલો કે ને કે બંધ કરશો, મારે તમારું સાંભળવું નથી, કે જુઓ તમારો દીકરો તમે જેના વખાણ કરતા સાંભળો, 20 વર્ષ પહેલા તમે શું કહેતા. આપણા મોહના ચાળા છે, પછી આપણને લાગે કે હું મારું ગાંડ પણ આવું હતું, મારું આવું ગાંડ પણ હતું. આ ખ્યાલ આવે આવે નહીં. જ્ઞાની કે છે આવા કોઈ સાધનોની જરૂર નથી, આ આત્મામાં અનંત જ્ઞાન છે, તારા જ્ઞાનથી વિચાર. તો જ્ઞાનથી વિચારીશ તો તને ખબર પડશે કે મારો પક્ષપાત છે, કોઈના ગુણ નથી પણ મારો પક્ષપાત છે. કૃપાળુ દેવી એટલા જ માટે ક્યાંય અત્યાર સુધીના 2000 વર્ષના શાસ્ત્રની અંદર દ્રવ્યાનુયોગમાં શુદ્ધ સંકેત શબ્દ નહોતો. ક્યાંય લહે શુદ્ધ સંકેત, કેવું, જેમાં ભેદનો પક્ષ, સંકેત છે પક્ષ નથી, પોતાનો પક્ષ નથી, દર્શનનો પક્ષ નથી, મતનો પક્ષ નથી, ગુરુનો પક્ષ નથી, શાસ્ત્રોનો પક્ષ નથી, સમુદાયનો પક્ષ નથી, ગચ્છનો પક્ષ નથી, કોઈ પક્ષ નથી. સંકેત સંકેત છે, જેને આવું આત્માની પ્રતીતિ થઈ હોય એ બધાય સંકેતી છે, એ બધાય આત્મજ્ઞાની. આ તો મારો હોય તો એ આત્મજ્ઞાની ને, બીજાનો હોય તો નહીં. એટલે આપણે અન્યની પણ સંકેતિ માનવા તૈયાર ન થઈએ, અન્યમાં પણ આત્મજ્ઞાનીઓ છે એવું માનવા તૈયાર ન થઈએ, કારણ કે આપણું સંકેત શુદ્ધ નથી, પક્ષવાળું છે, ભેદવાળું છે, ગચ્છમતના ભેદ છે, પક્ષપાત છે, મારા તારાના પક્ષપાત છે. ગજબની વાત છે, એ વાત અહીંયા મૂકી છે મધ્યસ્થતા, કે જીવની દ્રષ્ટિ મધ્યસ્થ હોવી જોઈએ, પક્ષપાતવાળી ન હોવી જોઈએ. અને હેમચંદ્રાચાર્યજીનું અહીંયા ઉદાહરણ, હરિભદ્રશ્રીજી ઉદાહરણ આપ્યું છે, કે પક્ષપાતો નમે વીરે નચ દ્વેષ કપી નાડીશું. યુક્તિમદ વચનમ યસ્ય, એ કહે છે કે અરે ભાઈ, અમને ભગવાન વીર તરફ પક્ષપાત નથી, અને કપિલ, કણાદ, ગૌતમ આદિ ઋષિઓ તરફ અમને દ્વેષ નથી, પણ જેમનું વચન ન્યાયયુક્ત છે એની અમે ઉપાસના કરીએ છીએ. અમે મહાવીરને મારો છે એટલે નથી માનતા. મહાવીર મારો છે એટલે નથી માનતા, પણ મહાવીરની વાત એ ન્યાય સંગત છે માટે માનીએ છીએ. મહાવીરને માનવા છતાં મહાવીર પ્રત્યેનો કોઈ આસક્તિ નથી, મહાવીર પ્રત્યેનો કોઈ મોહ નથી, મહાવીર પ્રત્યેનો કોઈ પક્ષપાત નથી, રાગ નથી. ગજબની વાત છે. આવી દ્રષ્ટિ આપણે મહાવીર તરફની જે છે એવી જ કૃપાળુદેવ તરફ હોવી જોઈએ, કે કૃપાળુદેવ અમારો માર્ગદર્શક છે, પણ અનંત જ્ઞાનીઓમાંનો એક છે. અમે કોઈ એવા પક્ષપાત રાખીને વાત કરતા નથી, પણ જે કહે છે તે સંપૂર્ણ શુદ્ધ છે, તર્ક શુદ્ધ છે, ન્યાયની વાત છે, માટે અમે એને ભજીએ છીએ. તો આ જીવની અંદર સાચી આધ્યાત્મિકતા આપશે અને ખોટો મત, આગ્રહ એ જોડાશે. બહુ ધ્યાન રાખવા જેવું છે મધ્યસ્થતામાં. એટલે સરવાળો શું, કે જેના કસાય પાતળા પડ્યા નથી, જેના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, જેનામાં ગુણ ગ્રહણ કરવા જેટલી સરળતા નથી, અને સત્ય અસત્યને સમજવા જેટલી જેનામાં અપક્ષપાત દ્રષ્ટિ નથી, આ જીવો પોતાનું કલ્યાણ કરી શકશે નહીં. આ એના જીવનનું દુર્ભાગ્ય છે. આ જબરજસ્ત શબ્દ અહીંયા મૂક્યો જ્ઞાનીએ, આ શબ્દ મૂક્યો કે એ મતાર્થી દુર્ભાગ્ય. આ એના જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે કે બધું કરી શકે એવો છે, જ્ઞાનમાં છે, ક્રિયામાં છે, છતાં મોક્ષ નહીં મળે આને. આ ક્રિયાનો નિપુણ છે, નિષ્ઠાવાન છે, બાહોશ છે, જ્ઞાનની અંદર બહુ ચપળ ઊંડો વિદ્વાન છે, અને મોક્ષ નહીં મળે એને દુર્ભાગ્ય છે. આપણે કહીને કે બિચારો ઘણો છે, ભણેલો ગણેલો છે, સારો છે, ડાયો છે, આવડત છે, હોશિયાર છે, પ્રમાણિક છે, પણ બિચારાના નસીબ જરા ગમે એટલું કૂદો એક વેંત ટૂંકું પડે, ગમે એટલું કૂદો જોરથી તો પણ એક વેંત ટૂંકું પડે, એટલે ખાડામાં જ પડે. જ્યાં જેટલું જમ્પ મારવાનો હોય તો 40 ફૂટનો જમ્પ મારવાનો તો 40 માઇનસ 1 વેંત ગયો નહીં, તો ભલે ને 39 ને 39.5 સુધી કૂદકો હતો પણ પરિણામ ગયો. ગમે એટલું કૂદો એક વેંત ટૂંકું પડે. દાખલો આવે છે ને ભાગવતની અંદર કે જશોદા કૃષ્ણને બાંધે છે, તો એક દોરડું લાવે અને 4 આંગળ ટૂંકું પડે, બીજું લેવા, ત્રીજું લેવા, ચોથું લેવા. ભગવાન હસતા હતા, એ કે માં ગમે એ દોરડું લાવીશ તારે 4 આંગળ, પરમાત્માને માપવામાં તું 4 આંગળ ટૂંકો પડીશ. એમ આ આત્માર્થી સાધક ગમે એટલી સાધના કરશે, આ 4 ગુણ એનામાં નહીં હોય તો એક વેત એનું છેટું, આ એનું દુર્ભાગ્ય, આ એના બેડલક, એનું કંઈક નસીબ જાડું છે, એને કોઈ અંતરાય છે. બિચારોનું તો ભણેલો ગણેલો, વ્યવહારી, કુશળ, ડાયો, પ્રમાણિક, મહેનતું બધું જોવા છતાં એની કાળી ફાવતી નથી, એનું કંઈક નસીબ આડે પાંદડું છે. એમ આ કહે છે કે આ આત્માર્થી જીવની વાત કરે છો, જે મતાર્થી છે, મૂળ આત્માર્થી છે, પણ જે મતાર્થી છે એ મતાર્થી કાં તો ક્રિયા જડતાને કારણે છે અને કાં તો શુષ્ક જ્ઞાનને કારણે, ગમે તે કારણ હોય પણ છે મતાર્થી. 32મી ગાથા બધું ભેગું કરી લીધું કે જે આત્માર્થી છે ને વિચારવા માટે અમે કહીએ છીએ, અને કહીએ છીએ ત્યારે એવી કરુણાથી કીધું કે તમારો દુર્ભાગ્ય છે, બધું જ હોવા છતાં દુર્ભાગ્ય છે કે તમને મોક્ષ નહીં મળે, તમે બધું કરશો તૂટી મરશો. એટલે અહીંયા આપણે કેવું જોઈએ, વહ સાધન બાર અનંત કયો, આવા અનંત વાર તું સાધન કરીશ, ક્રિયાના કે જ્ઞાનના કરી લે, તદપી કછુ હાથ. સમજાય છે બરોબર? આ ગાથા 32 નો અર્થ છે, મતાર્થી માટેનો. એ કોઈ પણ પ્રકારનો મતાર્થી હોય તો પણ ચાર પાયાની ભૂમિકા, કઈ કઈ? કસાયોની ઉપશાંતતા, કસાય પાતળા પડવા જોઈએ. બીજું વૈરાગ્ય, અંતર વૈરાગ્ય, કે જેમાં મોહ મરવો જોઈએ, મોહ મટવો જોઈએ, આસક્તિ રહિત થવું જોઈએ. ત્રીજું સરળતા, એટલે સદગુણો ગ્રહણ કરવા જેટલી નમ્રતા, સ્વીકારવા, ગ્રહણ કરવા, અને માયા કપટ નહીં. જીવનમાં માયા કપટ નહીં, કોઈને છેતરવાની બુદ્ધિ નહીં. જે મળવાનું હશે તે મળશે, પણ લોભના કારણે કોઈની સાથે માયાચાર કરવાનો. મધ્યસ્થતા, સત્ય અસત્યને તુલના કરવી કઈ રીતે? અપક્ષપાત. આ શબ્દ આવ્યો અને આ આપણને 254 માં કૃપાળુ દેવે પાયામાં આપ્યો. શું કીધું? અપક્ષપાતપણે પોતાના દોષ જોવા, એને અમે મુમુક્ષુ ઉત્પન્ન થવાનું લક્ષણ કહીએ છીએ. કે અમે મુમુક્ષુ છીએ કે નહીં, તો કે હા, ટેસ્ટિંગ છે અમારી પાસે. મુમુક્ષુતાનું પણ લક્ષણ છે અમારી પાસે, મુમુક્ષુ છે કે નહીં. અને તારે જાણવું હોય તો તું જાણી શકે છે, એનો એસિડ ટેસ્ટ છે. શું છે? તો કે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા. કંઈક તને દોષ જોવાય અને તું એમ કે ના ના, એ તો મારું આમ હતું ને, એટલે આમ છે, એને દોષને તું ગુણમાં ફેરવવા માટે પ્રયત્ન કર, છુપાવવા પ્રયત્ન કર, દબાવવા પ્રયત્ન કર, અપ્રગટ રાખવા પ્રયત્ન કર. આ બધા તારા પ્રયત્નો તારા પોતાની પક્ષપાત સાથે જોડાયેલા છે, કે આપણે આપણી વાતને ક્યાં કબૂલ કરવી. હું તો દોષ અનંતનું ભાજન છું. અને એની છેલ્લે કે છે, અધમા ધમ અધિકો પતિત સકળ જગતમાં હું. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે ભાઈ? રેવા દે, આ બધા સાધન શું કરશે? તને તારા દોષ અપક્ષપાતપણે જોવાની દ્રષ્ટિ આવી નથી, કબૂલાત કરવી નથી, એટલી મધ્યસ્થતા નથી, અને કબૂલાત કરવા જેટલી સરળતા નથી. ખ્યાલ આવે છે? તને મોક્ષ નહીં મળે. અર્થે અંતર શુદ્ધ, સાધકની શરૂઆત જ અંતર્મુખતાથી છે. એ અંતર્મુખતા, અને અંતર્મુખતામાં આ ચાર તત્વ બરોબર લક્ષ સામે રાખે રોજે રોજ, કે હું આત્માર્થી હોવા છતાં મારામાં આટલા દુર્ભાગ્યવશ દોષ છે, એ દોષ ટાળું તો મોક્ષ અવશ્ય છે, અવશ્ય મોક્ષ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પછી શંકા નહીં. તો હવે મને આ સ્વચ્છંદના પ્રકાર યાદ નથી આવતા, કઈ વાંધો નહીં. ચાર પ્રકાર છે: કસાયની ઉપશાંતતા, અંતર વૈરાગ્ય, સરળપણું અને મધ્યસ્થતા. આ ચારને લક્ષમાં રાખી અને આગળ વધતો જા. કૃપાળુ દેવ એમ કે પછી મોક્ષ મળે નહીં તો લઈ જાય. માગવા જ ન જાય. સરસ, ચાલો, બહુ સરસ વાત છે. એટલે અહીંયા કે છે, છેલ્લી વાત સમજાવી અને પાછો મુનિશ્રી છે ને, બહુ આમ ચાપખા મારે આવા હળવા, પણ જરા બરાબર લઈએ. એ કે આ બધું કરતો હોય પણ આ તો બધું કાશીએ જાય તો પણ કાગડા. પછી આ ચાપખા માર્યા કે અમે આટલું બધું તમને કહીએ તો એમાં કઈ કોઈને અસર થવાની નથી. કારણ કે જેના જેવા ઢળિયા હોય ઢાળા, તે કોઈની બદલે નહીં રે. જેનો જેવો ઢાળ પડી ગયો છે, એ ઢાળ કોઈ દી આ બેટો બદલવાનો નથી. એ સાધના કરે તો આંતરિક પરિસ્થિતિ બદલે નહીં. આમાં કે જે ઢાળા બદલવા પડશે, ટેવ અને આદત બદલવી પડશે, વર્તન, અભિગમ, એપ્રોચ, બીજા સાથેનો વ્યવહાર બદલવો પડશે. નહીં તો તમે સાધના કરી કે ન કરી, ઓલી વહુ કહે છે કે સાસુ તમે ગયા, તમારા કરતા મેં ન ગયા, એ શું ખોટા? કેમ કે તમારા જવાથી જે પરિવર્તન આવવું જોઈતું હતું, જે રૂપાંતર થવું જોઈતું હતું અંદરનું, તે થયું નહીં. આવી સ્થિતિ છે. આગળ
પ્રકૃતિ બદલવી પડશે. પ્રકૃતિનું અંતનિરીક્ષણ કરવું તે ખરું નિરીક્ષણ છે. બારીકાઈથી જુઓ, કસાય પાતળા પડ્યા, મેલ ઓછો થયો, પોતાના દોષો જોવા જોઈએ. તમે ડૉક્ટર પાસે જાઓ, દર્દનું નિદાન કરાવી 4 દિવસની દવા લઈ આવો. 4 દિવસ દવા લઈને જાઓ છો ને કે દર્દ ઓછું થયું, એમાં સુધારો થયો. સુધારો ન થાય તો બીજા ડૉક્ટર પાસે જાઓ. સાધના કરો ત્યારે પણ જોવું જોઈએ કે કઈ દોષો ઓછા થયા. સાધના કરો તો પોતાના દોષો ઘટવા જોઈએ. 5મી વાત, પોતે સ્વચ્છંદે વર્તે છે. હું બહુ ધીરે ધીરે કહી રહ્યો છું, હું તમારી અંદર ઉતરે તેમ ઈચ્છું છું. બહુ જોરદાર વરસાદ પડે તો ખેડૂત કહેશે આ પાણી નહીં ટકે. વરસાદ ધીરે ધીરે વરસે તો પાણી જમીનમાં ઉતરે. મારે જોરથી વરસાદ વરસાવવો નથી, મારે જમીનને એટલે તમને પલાળવા છે. હયું પલાળવું છે, ભીતર પલાળવું છે. સ્વચ્છંદે વર્તે તો ગાઢ કર્મનો બંધ કરી સંસારમાં રજડે વળી. જો તેને સંસારમાં ભોગોની આસક્તિ હોય તો તે મોક્ષાર્થી થઈ શકે નહીં. તમારે બેમાંથી એકને તો પસંદ કરવું જ પડશે. કાં તો ભોગને પસંદ કરો અથવા વૈરાગ પસંદ કરો. પરમાત્મને પસંદ કરો અથવા માયાને પસંદ કરો. જ્ઞાનને અથવા મોહને પસંદ કરો. સદગુરુને અથવા સંસારને પસંદ કરો. અને જે પસંદગી કરી હોય તેવો વિવાહ જીવનમાં જોડવો પડશે. જે સંસારમાં રાજી રહે, જેને સંસાર દુઃખરૂપ લાગે નહીં, તે જીવ મોક્ષાર્થી થઈ શકે નહીં. તમને સંસાર મીઠો મધ જેવો લાગે છે. મીરાબાઈએ તો કહ્યું છે કે સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ મારે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. મહત્વની વાત તો એ છે કે ધર્મ ક્રિયા કરે, જ્ઞાનની વાતો કરે, વૈરાગનો ઉપદેશ સાંભળે, અને છતાં તેના હૃદયમાં આસક્તિ હોય, મમત્વ હોય, અહંકાર હોય, સ્વચ્છંદ હોય, એવો જીવ આત્મ સાધના કરી શકે નહીં. છઠ્ઠી વાત, જ્યાં સુધી સત્ય મળ્યું નથી.
અહીંયા લેવું જ બાકી છે ને બધા. હિમાંશુ લે, કુમાર છે.
છઠ્ઠી વાત, જ્યાં સુધી સત્ય મળ્યું નથી ત્યાં સુધી મનને ખુલ્લું રાખવું પડશે. એટલે કોઈ કદાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ નહીં. કોઈ પણ જાતનો અંદરમાં પોતાની વાત ઠસવાનો આગ્રહ નહીં,
ઠસાવવાનો
આગ્રહ નહીં, પ્રયત્ન નહીં, ખુલ્લું મન. તમે વ્યવહારમાં પણ બોલતા હો છો કે ભાઈ ખુલ્લું મન રાખી, મનથી લેજે. ખુલ્લું મન એટલે પદાગ્રહ કે દુરાગ્રહ વગરનું, પોતાની વાત બીજા ઉપર ઠસાવી છે તેવી વૃત્તિ વગરનું, અને સત્યની વાત સ્વીકારવા જે તૈયાર છે તેવું. અધ્યાત્મની સાધના કરવી હોય તો જીવને પોતાને તૈયારી કરવી પડે. સત્ય ન મળે ત્યાં સુધી કશાથી બંધાશો નહીં. વ્યક્તિથી, શાસ્ત્રથી, મતથી કે સંપ્રદાયથી, વાળાથી, કશાથી બંધાશો નહીં. જો બંધાયા તો તમારો આગળનો રસ્તો બંધ થઈ જશે. ઘણા લોકો કહે છે કે હવે અમે વિચાર કરવાનું બંધ કરી દીધું છે. કેમ? કહે છે કે અમે કોઈ કિલે બંધાણા છીએ. જેમ બળદ કિલે બંધાય પછી છૂટી ના શકે તેમ કિલે બંધાવવાની જરૂર નથી. મન ખુલ્લું રાખજો. તમે જાતે વિચારો, ચિંતન કરો, તે પણ ખુલ્લા મન. નિશ્ચલ દાસે એક ગ્રંથ લખ્યો છે અને હેડિંગ રાખ્યું છે, પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ. અનુભવ પ્રકાશ એવો હોય તો પહેલા પક્ષપાત રહિત હોવું પડશે. પક્ષ એટલે રાગ. તમારો દીકરો ઝઘડો હોય અને બીજાને તમાચો મારી આવે ત્યારે તમે તેનો ખોટો પક્ષ લઈ કહેશો કે મારો દીકરો કોઈને મારે જ નહીં, આમ તમે તેનો પક્ષ લેશો તો છોકરો સાચું શીખશે નહીં અને તેનું અહિત થશે. તત્વની બાબતમાં પક્ષપાત જરાય પણ ન ચાલે. સત્યનો નિર્ણય કરવો હોય તો પક્ષપાત ન ચાલે. પક્ષપાત રહિત એની દ્રષ્ટિ છે, તેને મતાથી નથી ભાગી નથી.
છેલ્લી વાત, સાચાને સાચા કહેવાની બુદ્ધિ હોવી જોઈએ, હિંમત રાખવી જોઈએ. અમે તમને લડવાની સલાહ નથી આપતા, પરંતુ જે સત્ય છે તે સત્ય છે. તમને જે લાગે તે ખરું, અમારે સાચું જ કહેવું હશે. શાસ્ત્રોને એમ કહેવું છે કે સાચાને સાચું પ્રેમપૂર્વક, નમ્રતાપૂર્વક, કરુણાપૂર્વક કહેવું, શાંતિ અને ધીરજપૂર્વક કહેવું. એમાં પણ તત્વની વાત સમજાવી હોય તો પરમ ધીરજપૂર્વક કહેવી. વિનોબાજીનું પ્રવચન પંજાબના ગામમાં રાત્રે હતું. તેમાં સરદારજીને સભાના પ્રમુખ બનાવેલા. સરદારજીએ શરૂઆત કરી, દેખો સબ લોગ આ ગયે હે, વિનોબાજી વધારે છે, અહિંસા કે બારે મેં પ્રવચન દેને વાલા હે, અગર બીચ મેં કોઈ બોલેગા તો ડંડા સે સિર તોડ દેંગે. વિનોબાજીએ કહ્યું કે મારા પ્રવચનો પહેલેથી જ દાટ વાળી દીધો. વાત અહિંસાની કરવાની તે પ્રેમથી, સત્ય કહો પણ પ્રેમથી, એમાં પણ પારમાર્થિક સત્ય. બહુ કહેવા જશો નહીં, કેમ કે સત્ય તમને પૂરું મળ્યું નથી. અરે પૂરું સત્ય મળ્યા પહેલાં તમે કહેવા જશો તો તેને અધકચરું સત્ય આપશો. એની પાસે ઘણી માન્યતાઓ મગજમાં ભરી છે અને તેમાં નવી માન્યતા ઉમેરવાનું કામ તમે કરશો. ધારો કે તમને સત્યની અનુભૂતિ થઈ અને કહેવા જાઓ તો પ્રેમથી, આનંદથી અને શાંતિથી કહો. મહાવીર ભગવાન સાધકોને દેવાનું પ્રિય કહી બોલાવતા, તેનો અર્થ એ કે તમે દેવોને પણ પ્રિય છો. હિન્દુ પરંપરામાં શિષ્યને તાત કહી બોલાવતા હતા. ઘણા કહે છે કે એ ડોબો ઊભો થા, એના કરતાં એમ કહો કે દીકરા અહીં આવું, મારે તને એક વાત કરવી છે. આમ સત્ય કહેવા માટે તમારે સમજણ રાખવી પડશે.
મન મલિન હોય, મેલું હોય તો આત્માથી પણ આવશે નહીં. આવા લક્ષણવાળો જે જીવ હોય તેને મતદારથી માનવું, એ આત્માર્થ સાધવા અસમર્થ, એ મોક્ષ પ્રાપ્ત કરી ન શકે તેવો દુર્ભાગી જીવ. આજે નિર્ણય કરો કે દુર્ભાગીના લિસ્ટમાંથી નીકળી જવું છે, આ નહીં જોઈએ તો ગાથા શું આવી? નહીં કસાય ઉપશાંત થતા, નહીં અંતર વૈરાગ્ય, સરળ પડો ન મધ્યસ્થ થતા, એ મતદાર દુર્ભાગ. આખી ભૂમિકા ત્યાગ થઈ ગઈ. જેમ મકાન બનાવવું હોય તો જમીન સ્વચ્છ કરવી પડે, શુદ્ધ કરવી પડે. લોકો જમીન ખરીદ્યા પછી શુદ્ધ કરતા હોય છે. કોઈ ભૂત પ્રેત ગ્રંથર પલિત કે કોઈ રહેતું નથી ને. જમીન શુદ્ધ છે, પાયો મજબૂત છે, પછી જ મકાન ચણાવે. પરમ કૃપાળુ દેવ એમ કહે છે કે આ ભૂમિકા 32 ગાથા સુધીમાં પૂર્ણ છે. અમે આત્મા સાવણો લઈ તમારી ભૂમિ સ્વચ્છ બતાવી. તમે સ્વચ્છ બનશો તો આત્માથી થવામાં અને તેની વાત સાંભળવામાં આનંદ આવશે. 33મી ગાથામાં શું કહ્યું?
આપો બાજુમાં
લક્ષણ થયા મતાર્થીના, મતાર્થ જાવા કાજ, હવે કહો આત્માર્થીના, આત્મ અર્થ સુખાર. મતાર્થીના લક્ષણ શું કરવા કયા? લખવા, નોંધવા, બીજાને કહેવા, ભાષણ કે પ્રવચન આપવા, ડાપણ જોડવા? તો કહે ના. મતાર્થી પણ મટી જાય તે માટે આવતીકાલથી આત્માર્થીના લક્ષણનો પ્રારંભ કરીશું. આત્મ અર્થ આત્માના લક્ષણ માટે કહેવાના છીએ. શા માટે? તો સુખ કાજ તમને સુખની પ્રાપ્તિ થાય તે માટે. સુખ શેમાં છે? સુખ આત્માર્થીપણામાં છે. જો આત્માર્થી બનવું હોય તો આત્માર્થીના લક્ષણ જાણવા જોઈએ. એવા આત્માર્થીના લક્ષણ તમારા સુખ માટે કહેવાનો પ્રારંભ આવતીકાલથી થશે.
સરસ. 33મી ગાથામાં કઈ વિશેષ કીધું નહીં. આ 32મીમાં જ આખું પ્રવચન, 32-33 હોવા છતાં 32મી ગાથામાં આખું પ્રવચન મુનિશ્રી આપ્યું. ચાર વાત કૃપાળુ દેવે કીધી એ કીધી, પછી મુનિશ્રી પોતાની રીતે બે ત્રણ વાત કહે છે, પાંચમી વાત, છઠ્ઠી વાત અને છેલ્લી વાત. એટલે સાચું પાંચમીમાં શું કીધું? સ્વચંદ. કે સ્વચંદ, અમે જે તને કહીએ છીએ એ કઈક અંદર ઉતારજે. એટલે અમે ધીરે ધીરે કહીએ છીએ. જો ઝાઝું કહીએ તો જેમ વરસાદ બહુ જોરદાર આવે તો જમીનમાં પાણી, ખેડૂત તરત કહી દઈએ કે આ વરસાદ નકામો છે, આ વેણ આવશે પણ અંદર જશે નહીં. એમ અમે બહુ તમને ધીરે ધીરે સમજાવીએ છીએ. કારણ કે જો ભોગની પસંદગી કરશો, મોક્ષમાં ભોગમાં આસક્તિ રહેશે તો તમે મોક્ષાર્થી થઈ શકતો નહીં. તમારે પસંદગી એકની કરવી જ પડશે, કાં ભોગની કરો કાં મોક્ષની કરો. એટલે જ્યારે ભોગની પસંદગીમાંથી તમે છૂટા થઈ શકશો તો જ આ જે કાંઈ ઉપર વાત કરી છે ચાર ગુણોની અથવા દુર્ભાગ્યને ટાળવાની વાત, એટલી કરુણાપૂર્વક કહે છે કે તમે આવ્યા છો, આટલો બધો પુણ્યનો યોગ થઈને મનુષ્ય જન્મમાં આ બધું થયું છે, તમારું થોડું એવું દુર્ભાગ્ય છે. એ દુર્ભાગ્ય કર્મને કારણે નથી તો કોઈ દી નહીં ટળે, આ તમારા સ્વચ્છંદને કારણે છે. તમે આ તમારું દુર્ભાગ્ય ટાળો, તમે મોક્ષના માર્ગ ઉપર ઊભા છો અને તમને મોક્ષનો માર્ગ મળશે નહીં એ તમારું દુર્ભાગ્ય છે, અને એ દુર્ભાગ્યનું કારણ કોઈ કર્મ નથી, તમે. અને એમાં એક સ્વચ્છંદ, બીજું દુર્ભાગ્યનું કારણ કદાગ્રહ, દુરાગ્રહ. તમે એટલો બધો આગ્રહ પકડીને બેઠા છો કે કોઈ નવી વાત આવે તો સ્વીકારવા તૈયાર નથી. કોઈ કઈ ફેરફાર કરવાનું કે તો જરાય ફેરફાર કરવા માટે તમારું મન ખુલ્લું નથી. તમે માન્યતાઓનો, અનુમાનોનો, મતનો આગ્રહ બાંધીને જ બેઠા છો કે આમ જ થાય, આમ જ હોય, આમ જ મોક્ષનો હોય. અરે તમે એ પેલા છોડી દો, કેમ કે તમારે ખુલ્લું મન એટલે કદાગ્રહ વગરનું અને દુરાગ્રહ વગરનું જોઈએ. એમાં એક નબળાઈ આપી છે કે જ્યાં સુધી પૂર્ણ સત્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમે ક્યાંય બંધાવમાં બંધાશો તો તમારો આગ્રહ વધશે, બંધાશો તો તમારો મતનો દૃઢાગ્રહ વધશે, કદાગ્રહ વધશે. જ્યાં તમે બંધાણા એટલે તમે એનો પક્ષ કરવા લાગી જશો, એના જ ડિફેન્સમાં ઉતરશો, એના જ ગાણા ગાવાનું શરૂ કરશો. અહીંયા કહે છે, અમે કહીએ છીએ, કોઈ કહે છે અમે ખીલે બંધાઈ ગયા, હવે અમારે વિચારવાની જરૂર નથી. આપ કેટલું મોટું ભયસ્થાન આપ્યું, હજુ સત્ય પ્રાપ્ત થયું નથી, હજી મોક્ષાર્થી પણ આવ્યું નથી, પોતાનું દુર્ભાગ્ય ટળ્યું નથી, ત્યાં કોકના ખીલે બંધાઈ ગયો, બસ હવે એ મારું જે કરે એ સાચું, બસ એ મને મોક્ષે લઈ જશે. ખીલે બંધાવાની ના પાડે છે. તું ખીલે બંધામાં, ઢોર બંધાય કેમ કે એને હવે આશરો જોઈએ, તો કોઈ ધણીનો આશરો હોય તો એમાં ધીરે ધીરે એને જ્યાં લઈ જાય એના ખીલે એ બંધાય. માલિક બદલાય તો ખીલા બદલાય તો એને વાંધો નથી, ખીલે બંધાય. તું માનવ છું, તારું મન બંધાયેલું હોવું જોઈએ નહીં. એટલે અહીંયા બહુ સરસ કહે છે, નિશ્ચલદાસજીના એક ગ્રંથની વાત કરે છે કે પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ. અમે અમારા અનુભવની વાત લખીએ છીએ પણ એમાં કોઈ અમારો પક્ષપાત નથી. જેવો અનુભવ થયો છે એવો લખીએ છીએ, પ્રિય કે અપ્રિય, ગમતો કે અણગમતો, જે હોય તે. તમને ક્યાંક લાગે કે અરે આવો અનુભવ થી ના આ મુનિ આવું કર્યું, તો કે અમારે તો જે છે એ લખવું છે. અમારે મૂલ્યાંકન કરવું નથી, પક્ષપાત અમારે કરવો નથી. તો આ જે એક જીવનની એક સાધકની અવસ્થા છે, એટલે કે છે દ્રષ્ટિ જેની મતાર્થી નથી એને આવું દુર્ભાગ્ય નથી. મતાર્થની દ્રષ્ટિમાં જ આ દુર્ભાગ્ય ટકશે. અને છેલ્લું કે છે કે ભાઈ સાચાને સાચા કહેવાની, ઓળખવાની, જાણવાની તમારામાં બુદ્ધિ હોવી જોઈએ અને હિંમત હોવી જોઈએ. ડરપોક નહીં થશો ક્યારે, છુપાવવાનું ને બચાવવાનું ને જાત બચાવવાની ને ચામડી બચાવવાની ને પોતાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જાળવવાનો, આ બધા તો બહાનાબાજી છે, લેમ એક્સક્યુઝ. સાચાને સાચા કહેવાનું, તમને જે સાચું લાગ્યું છે ને પક્ષપાત રહિત પણ કહો ને કે હું કહું છું આ સાચું છે, હું કદાચ ખોટું હોઈશ, સર્વજ્ઞ નથી, પણ અત્યારે મારી જે સમજણ છે એમાં હું સમજું કઈ ને તમને કહું કઈ, તમને વાલો તાવા તમારે અગર સારો દેખાડવા. આ તો કપટ છે, આ બધો માયાચાર છે. આ માયાચારને કારણે આ બધું ઘણી જગ્યાએ તો સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આ બધી જ એના વહીવટ ખાડે ગયા હોય એનું કારણ આવા ખુશામતી અને માયાચાર દંભીઓ બધા. સાચું કહેવાય ના હોય ઉભારીઓ, તમે આ કરો છો એ સત્ય નથી, તમે મારું નહીં માનો તો કઈ નહીં લખી લ્યો, પણ આ વાત બરોબર નથી, ન થાય. ખોટા હશો તો કઈ વાંધો નહીં, કહેશું કે મારું સમજણ ખોટી હશે, એ કબૂલ કરવાની પણ પોતામાં સરળતા તો હોવી જ જોઈએ કે મેં કીધું તું પણ હું ખોટો નીકળું, તમે સાચા નીકળ્યા, એમાં શું વાંધો છે. પણ આખરે તો હિત તો આપણું કોઝ જે છે એનું છે ને, એના માટે સરસ થાય છે. વી આર ફોર ધ કોઝ એન્ડ નોટ ફોર ધ ઇન્ડિવિજ્યુઅલ, આપણે કોઈ વ્યક્તિ માટે નથી. આપણે તો આપણે જે મિશન લીધું છે, આ જે કૃપાળુદેવનું મિશન આપણી પાસે છે એના માટે છીએ. અને એના માટે થઈને આ કે છે છેલ્લી આ એક આત્માર્થીની આ મહત્વની ભૂમિકા કે સાચાને સાચા કહેવાની બુદ્ધિ હોવી જોઈએ, હિંમત રાખવી જોઈએ. એ સાચું ભલે તમે પ્રેમપૂર્વક કહો, નમ્રતાપૂર્વક કહો, કરુણાપૂર્વક કહો, પણ કેવું તો સાચું જ જોઈએ. એટલે અહીંયા કહે છે કે તમે અધકચરું સત્ય આપશો તો પછી એમાં ઘણી માન્યતા ઉમેરવાનું શરૂ થશે. અને તમને સત્યની અનુભૂતિ થઈ હોય કહો, પ્રેમથી કહો. ભગવાન પણ સાધુ શ્રાવકોને શું કહેતા, દેવાનું પ્રિય તાથ, સરસ કહેતા. તો આવું મન મેલું હોય તો પણ આત્માર્થી પણ આવશે નહીં, આવું મન મેલું નહીં રાખો. અને છેલ્લે કહે છે આજે નિર્ણય કરો કે દુર્ભાગ્યના લિસ્ટમાંથી નીકળી જ જવું છે. ભલે આજે અમે મોક્ષે જઈ શકીએ કે નહીં, અમને મોક્ષ મળશે કે નહીં, અમારું પરિભ્રમણ ટળશે કે નહીં, આ બધા પ્રશ્નોના જવાબ આપણી પાસે ન આવે તો મુનિશ્રી આપણી સામે આ એક પ્રશ્ન મૂક્યો છે કે આટલું નક્કી થશે શું, અને આ દુર્ભાગ્યપણું કર્મના કારણે નથી. મહેશભાઈ દેસાઈ પોતાના કારણે છે, અણસમજણના કારણે છે, નથી એને ખ્યાલ આવ્યો એના કારણે છે, એ આત્માર્થી જ છે. વિચારમાં આત્માર્થીને ભાખ્યો અત્ર ગુપ્ય, કોઈ ક્રિયાજળ, કોઈ શુષ્ક જ્ઞાની, એ બધું પોતાના અજ્ઞાનને કારણે છે, એનો કોઈ બીજો નથી. પણ એનામાં આટલું દુર્ભાગ્ય થઈ ગયું કે એના કસાયો શાંત પડ્યા નહીં, એનામાં સરળપણું આવ્યું નહીં, મધ્યસ્થતા આવી નહીં, અંતર વૈરાગ્ય જાગ્યો નહીં, મોહ તૂટ્યો નહીં, કસાયો હતા એટલે એનો સ્વચ્છંદ પાતળો પડ્યો નથી, અને સરળતા કહેતા એનામાં માયાચાર જરાય ઓછો થતો નથી, મધ્યસ્થતા કહેતા એનામાં જે કંઈ પક્ષપાત રહિત છે બુદ્ધિ એ નથી આવતી, અને સાહસ પણ નથી સત્યને કહેવા. પક્ષપાત રહિતમાં સત્ય સમજવું, પણ સત્ય સમજીને સત્યની સાથે પોતે પોતાના અભિપ્રાયમાં હિંમતપૂર્વક રહેવું, એ એની સાત્વિક શ્રદ્ધા છે, એનો વિશ્વાસ છે, ન્યાય છે, આ નિષ્ઠા છે એની. વાત તત્વની જુદી અને બોલવું જુદું, માત્ર પોતાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એટલા માટે જ. આ પણ કેટલો મોટો દોષ છે આત્માર્થીનો. એ કહે છે કે તો આવા લક્ષણવાળો જીવ હોય એ મતાર્થી છે, એનામાં આત્માર્થી પણ આવશે જ નહીં, અને તે આત્માર્થ સાધવા અસમર્થ છે, આવો મોક્ષ પ્રાપ્ત ન કરી શકે એવો દુર્ભાગ્ય જીવ છે. તો આજે નિર્ણય કરવો કે દુર્ભાગ્યના લિસ્ટમાં રહેવું નથી. મોક્ષ મળે કે ન મળે પ્રયત્ન કરીશું, સાચો કરીશું, શક્તિ પ્રમાણે કરીશું, પક્ષ રહિત કરીશું, મોહ રહિત કરીશું, અને જ્યારે અમારા ભાગ્યના કર્મના આવરણો ખસશે ત્યારે અમારી સિદ્ધિ થશે, કોઈ વાંધો નહીં. પણ અમારે દુર્ભાગ્ય તો રહેવું નથી, દુર્ભાગ્ય પોતાના કારણે છે. એ મતાર્થી દુર્ભાગ્ય, એ દુર્ભાગ્ય પોતાના કારણે છે. જો સમજ આવી જાય તો ચાર દોષમાંથી નીકળી જવું, અને ચાર દોષમાંથી નીકળી ગયા એટલે ક્રિયાજળ પણ મટી ગયા અને શુષ્ક જ્ઞાની પણ મટી ગયા. કૃપાળુ દેવતે એવી સરસ રચના આત્મસિદ્ધિની કરી, એક મતાર્થીના લક્ષણ ઉપર, એના ઉપર જ જો આખો સ્વાધ્યાય થાય અને એ જ જો વિચારીએ તો એની અંદર કેટલું છે. આપણા કેટલા દિવસ તે ચાલે મતાર્થીના લક્ષણ. એટલે કોઈ એમ કે તમારે આત્મસિદ્ધિમાં અત્યારે મતાર્થીની ક્યાં માંડો છો, અમને આત્મા સમજાવો ને. હવે એને કેવું પડે કે તારું દુર્ભાગ્યપણું તો પેલા ટાળ, આત્મા સમજવા જેટલો સુભાગી તો તું થા, તો પછી તું પાછળથી સમજીશ, નિતર ઓલું નથી ગયું જ્યાં સુધી, ત્યાં સુધી તું શું કરીશ. એટલે કહ્યું કે પેલા લક્ષણ કહેતા પેલા પ્રભુ સરસ કહે છે, સરસ કહે છે કે હોય મતાર્થી તેહને થાય ને આત્મલક્ષ. એ વાત મૂકીને પછી બધી ગાથાઓ લખી તો આપણને સમજાયું કે વાત તો સાચી છો, આત્મલક્ષ ને ન થાય બાકી બધું થાય. એ સારામાં સારો સાધક હોય, એ સારામાં સારો પંડિત હોય, પણ એને મોક્ષ ન થાય, મોક્ષનો લક્ષ ન થાય. અને પછી છેલ્લે સરસ કીધું કે અમે લક્ષણ મતાર્થી ના કીધા, શેના માટે કીધા? મારા પિતાશ્રી હતા ને એ જરા બહુ એમ કહ્યું, જરા વાંચો તો, જવા નહીં જોવા હશે કે ભૂલ થઈ ગઈ હશે. હા, તો કે આપણને એ જ ફાવે છે, લક્ષણ કયા મતાર્થી ના, મતાર્થ જોવા કાજે. આ વધારે અનુકૂળ દે, આમ લખ્યું હોત કૃપાળુ દેવે તો વધુ સારું હતું. કેમ કે તો અમે આ બધું મતાર્થી ના લક્ષણો પાકા જાણીએ છીએ, અને અમે જાણીએ છીએ એનું માપ શું છે, અમે ગમે તેને પકડી પાડીએ કે હારો મતાર્થી છે, આ મતાર્થી છે, આ મતાર્થી છે. કૃપાળુ દેવે કીધું કે મેં તને જોવા માટે કીધું, અને ન હોય તો તારે જોવાની તો જરૂર નથી, તારામાં ન હોય તો કોઈના જોવાનો પ્રયત્ન કરીશ. આ જબરજસ્ત આ શિખામણ છે, આ સંત કહેવાય, આ આત્મસિદ્ધિની ચમત્કૃતિ કે નહીં, ચમત્કૃતિ આ છે. જુઓ કે આવા લક્ષણ કીધા પછી કે મેં પેલા કીધું કે અમે શું કામ કહીએ છીએ, તો હોય મતાર્થી તેહને થાય ના આત્મલક્ષ. માટે કહીએ ભાઈ કે ત્યાં સુધી તને આત્માનો લક્ષ થવાનો નથી. અને પછી કીધા પછી કે છે કે આ જે કઈ કીધા છે એ તારા માટે કીધા છે, તું વિચારજે, કારણ કે તારે આત્માર્થી થવું છે, તને આત્માનો લક્ષ પ્રાપ્ત કરવો છે. બીજાને થાય કે નહીં એના માટે, બીજાના અભિપ્રાય માટે અમે આ તને હાથમાં ચાવી નથી આપી કે જેથી કરીને તું હાથમાં દંડો લઈને ફર કે મને ખબર છે મતાર્થીના લક્ષણો અને હું એક એકને જાણું છું. મતાર્થ જાવા કાજ જોવાની, આટલું સમજાઈ જાય તો ઘણું કામ થાય. મતાર્થ જાવા કાજ, મતાર્થ જાવા માટે. અને પછી પાછા કે છે કે હવે હું આત્માર્થી ના તમને આત્માર્થી ના લક્ષણ પણ કહીશ. જો મતાર્થ ગયો હશે તો આત્માર્થી ના લક્ષણ પકડાશે, અને જો જાવા જો નહીં સમજાયું હોય તો કહેવાય કે સાહેબ બંધ રાખો, આગળ વધશો નહીં, ખોટો શ્રમ લેતા નહીં, અમારે કઈ એક લક્ષણ ઓછું કરવું નથી, આ લક્ષણ જાય તો જ આત્માર્થી પણ પ્રાપ્ત થાય, અમારે ક્યાં કરવું છે, અમારે તો આત્માર્થીના નામ હેઠળ મતાર્થી રહેવું છે. ખ્યાલ આવ્યો રાજગુરુ? તમે વિચારવા આત્માર્થીને, આત્મસિદ્ધિ તો અમારા માટે છે, પણ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આત્માર્થીના બે ભાગ પડીને કીધું કે મતાર્થી ને આત્માર્થી બે જુદા હોય. અમારે તો મતાર્થી રહેવું છે આત્માર્થીના નામે, આત્માર્થી કેવડાવવું છે અને મતાર્થી રહેવું છે. ખ્યાલ આવ્યો? આત્માર્થી કેવડાવવું છે અને રહેવું છે મતાર. એટલે તમારી આ ગાથા 33મી અમને કઈ લાગુ પડશે નહીં. મતાર્થ જવા શું કામ? મતાર્થ ન જાય તો અમે તો આત્માર્થી જ છીએ, કારણ કે અમે એવા સમુદાયમાં છીએ બધા હરખા. ક્યાં વાંધો હતો? બહુ મુશ્કેલી છે જ્ઞાનીની વાતને પકડવી, સમજવી, એનો પાર પામવો, એનો તાગ મેળવવો, અને એમાંથી આપણને ચિંતન થવું જોઈએ અંદર. જે કીધું ને ધીમી ધારે વરસાદ જોઈએ, આજને આજ બધું સમજાવી દેવું નથી, આજને આજ બધું નથી પકડાવી દેવું. એક વાત, એક વિચાર જો ઊંડો ઉતરે, એક વિચાર પકડાય, આપણી પકડમાં આવી ગયો આજના સ્વાધ્યાયનો, અને એ વિચાર આખો દિવસ ઘોડાયા કરે, આખો દિવસ ઘોડાય, અને બીજે દીનો નિષ્કર્ષ નિચોડ નીકળે કે નહીં આ વાત તમારે કાં દૂર કરવી છે ને કાં પકડી રાખવી છે, તો પછી નક્કી કરવાનું કે આત્માર્થના લક્ષણ સાંભળવા કે ન સાંભળવા. કેમ? પછી આત્માર્થના લક્ષણ તો કે છે આત્મ અર્થ સુખ સાજ, તમને સુખ સાજ, સુખની પ્રાપ્તિ થાય. સુખ શેમાં છે? સુખનું સ્વરૂપ શેમાં છે? સ્વરૂપ છે એ કહેવા માટે કહેવા છે. પણ જો તમને એમ થાય કે મતાર્થીના લક્ષણથી આત્માર્થી અમે છીએ, એ ઠીક છે, નકામું સાહેબ ખોટું અમને તકલીફ થઈ જશે. સરસ વાત છે વિચારની. અનુભવ પ્રકાશ પક્ષપાત રહી એમ આપણને લાગે, એટલે જાજી આમાં તો સમયનો અભાવ અને જાજી ચર્ચા ક્યાં કરી. સૌભાગભાઈને એમ થાય કે કૃપાળુદેવ ધંધાની પ્રવૃત્તિ વધારે છે, અને કૃપાળુદેવ સ્પષ્ટ કહે કે મેં હમણાં મોતીનો વેપાર શરૂ કર્યો છે, મારી પાસે ટાઈમ નથી. લોકોને લાગે પોતાનો અનુભવ બતાવે, પછી બોધપત્રમાં લખે કે જગત લેવા માટે કરે છે, અમે લેવા માટે કરીએ છીએ. અમે પક્ષપાત રહીત કહે છે કે અમે જ કરીએ છીએ, અમે આ પ્રવૃત્તિમાં પડ્યા છીએ, પણ અમારો આત્માનો એમાં ક્યાંય મેળ. તમે જો અમને પ્રવૃત્તિથી ઓળખશો તો કદાચ ભૂલ ખાઈ જશો. અમે લખીએ છીએ પક્ષપાત રહીત, અમારી જે દશા છે કહીએ છીએ કે અમને અત્યારે મોહનો ઉદય આવે છે, અમે આમાંથી નીકળી શકતા? કેટલી જગ્યાએ લખ્યું છે અમે નથી નીકળી શકતા. તો જ્ઞાનીની એટલે કૃપાળુદેવનું તો આખું વચનામૃત છે ને, એનું ચરિત્ર છે, અને ચરિત્ર પક્ષપાત રહીત એનો અનુભવ છે. કૃપાળુ દેવનું જીવન એ એનો અનુભવ છે, જીવનનો અનુભવ, અને એમાં પક્ષપાત નથી કર્યો. પોતાના દોષ હોય તો પોતે લખે પોતાના દોષ છે કે અમારું અત્યારે આવું થાય છે, આટલું સરસ સ્પષ્ટ લખ્યું છે. પણ એટલું બધું એને સરળતાપૂર્વક અને નિષ્પક્ષપણે લખ્યું છે કે સાંભળનારને એમાં પછી દોષ નથી લાગતો, પણ એની સત્યતાનું વેદન થાય છે કે ઓહો જ્ઞાનીઓ તમને પણ આ આટલો ખેદ થાય છે, તમને પણ આ અવસ્થામાંથી પસાર થવું પડ્યું છે, આપણને બળ મળે છે. નહીં તો લોકોને ટીકા કરવાનું મન થાય કે આ યા કરે છે તો પછી આપણને શું વાંધો. એટલે બહુ સરસ છે અનુભવ પક્ષપાત રહીત, એટલે પક્ષપાત રહીત અનુભવમાં પોતાના દોષ, પોતાની ભૂલ, પોતાની ઉણપ, પોતાની ત્રુટિ એ પણ કહી શકાય. પણ જે કીધી હોય એટલી સચોટ અંતઃકરણથી કહેવાની હોય કે એની અસર વિપરીત નથી, હંમેશા એનું પણ સુખદ પરિણામ આવે. એટલે કૃપાળુદેવનું જીવન આટલું બધું અંતર બાહ્ય પવિત્ર હતું, એટલા માટે એનો આશરો, એનો આશ્રય કોઈ જીવને માટે અટકવાનું પ્રતિબંધનું કારણ થતું નથી. કૃપાળુદેવનો વ્યવહાર જોઈને કોઈને એમ નથી થતું કે અમારે વ્યવહારમાં રહીએ તો જ મોક્ષ થાય. કૃપાળુદેવનો ઘર સંસાર જોઈને આપણને એવું ન મળે કે ઘર સંસાર કરવો જ જોઈએ. એ વેપાર કરતા તો એ કોઈ તારણ ન નીકળે કે તમે શ્રીમદનું કરતા હતા, અમારું તારણ છે કે જ્યાં સુધી હીરાનો વેપાર ન થાય ત્યાં સુધી મોક્ષ ન મળે. ભાવ જ ન આવે, કારણ કે એના લખાણ ની અંદર એ ક્યારે એમાંથી છૂટવું 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 એનો ધ્વનિ છે. એની પ્રવૃત્તિના લખાણમાં પણ એની નિવૃત્તિનો અંતર ધ્વનિ આપણને સંભળાય જ કરે છે. ત્યારે એમ થાય કે આવી આત્મસિદ્ધિનો પ્રકાશક મોક્ષ માર્ગની પૂર્ણ પ્રકાશના કર્યા પછી તમામ જ્ઞાનીઓના નિર્ણયનો નિષ્કર્ષ જેણે આપ્યો એને કીધું નિશ્ચય સર્વે જ્ઞાનીનો. એ પુરુષ પાછા લખે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, શું બાકી છે? તો કે છે આ જે છે એ સાચું એને અમે સમર્થન આપતા. અમે તો કહીએ છીએ કે દેહ માત્ર સંયમ હેતુ હોય, અન્ય કારણે અન્ય કશું કલ્પીએ નહીં. ઉદયધારાનું એક નિરૂપણ કરે પક્ષપાત રહિત અનુભવ તો જ્ઞાનધારાનું આપણને આંચ આવે નહીં. આપણને એમ ન થાય કે ના મારા ખોટો જ આમ કહે છે આમ કરે, ક્યારેય ન થાય. તો આ પવિત્ર ચરિત્ર જ્યારે હોય છે, અંતરંગ અને બાહ્ય કદાચ બંને જુદા લાગે, અંતરંગમાં નિર્ગ્રંથતા છે અને બાહ્યમાં પ્રવૃત્તિ પારાવાર છે, છતાં પણ આપણને લાગે કે ધારામાંથી એક જ સૂર નીકળે છે. સૂર વૈરાગ્યનો, સુર અનાશક્તિનો, સુર પરમપદની પ્રાપ્તિનો, આ એનું લક્ષ્ય. આ ક્યારેય નબળું થતું એવું ક્યારે કોઈ પણ પરિસ્થિતિમાં આપણને જોવા નથી. એટલે આમ આ છે. અને આ ચાર લક્ષણ જે વયા જાય જીવની અંદર, અને પાંચ છ ને સાતથી કીધા છે, એકનું કારણ સ્વચંદ, બીજો એક પોતાને ભોગમાં આસક્તિ, અને ત્રીજું આ દંભ. આમાંથી નીકળી જાય તો એને આ બધા લક્ષણ પોતાનું દુર્ભાગ્ય પોતે મટાવી શકે. પંચમ કાળના જીવો દુર્ભાગ્ય છે, પણ પંચમ કાળના જીવો જે સત્પુરુષના આશરે ચાલે છે એને પોતાનું દુર્ભાગ્ય મટાવ્યું છે અને મટી શકે છે. વિશેષ અવસર
સુખ